એનો આજ બીજો દિવસ છે. ગઈકાલે આપણે જે રહીએ છીએ જંબુદ્વીપની મધ્યમાં આવેલ 1 લાખ યોજનનો સુદર્શન મેરો એના અને એ સંબંધીના મંદિરોમાં બિરાજમાન જિનેન્દ્રદેવની પૂજન કર્યું. આજે બીજો દ્વીપ ધાતકી ખંડ એની પૂર્વમાં આવેલ વિજય મેરુ, પશ્ચિમમાં આવેલ અચલ મેરુ, અને એમાં જ બધામાં સમાનપણે હોય છે કે મેરુ ઉપર 4 વન હોય, 4 દિશા હોય, પછી ભૂમિ ઉપર 4 ખૂણામાં 4 ગજદંત હોય, પછી ઉત્તર અને દક્ષિણ જંબુ અને સાલ્વી વૃક્ષ હોય છે, એના પછી ઉત્તરમાં 3, દક્ષિણમાં 3 કુલાચલ, પૂર્વમાં 8 વૃક્ષારગીરી, પશ્ચિમમાં 8 વૃક્ષારગીરી. એવી જ રીતે મહાવિદ્ય છે પૂર્વમાં, એમાં 16 વિજ્યાર પર્વત, પશ્ચિમમાં 16 વિજ્યાર પર્વત, 1 ઉત્તરમાં એરાવત અને દક્ષિણમાં ભરતર, એ રીતે 34 વિજ્યાર પર્વત. આમ કરીને 16+62 એટલે 78 થયા. અને આજે ધાતકી ખંડમાં એક બીજા વિશેષ ક્યાં બે લીધા, ઈક્ષાકાર પર્વત ઉત્તર, કારણ કે છે રિંગ ટાઈપ છે ને, રિંગ ટાઈપ, અને રિંગ ટાઈપ હોવાથી પૂર્વ પશ્ચિમમાં શું છે, મેરુ છે, વિજય મેરુ અને અચલ મેરુ. તો ઉત્તર અને દક્ષિણ જે ખાલી છે ત્યાં પર્વત છે. આ રિંગ ટાઈપ આવે છે ને, એક આપણો જે છે જંબુદ્વીપ કેવો છે, થાળીના આકારે, અને એના પછી બધા શું હોય છે, રિંગ હોય. આપણો ડાયમીટર કેટલો કહેવાય, 1 લાખ યોજન, એના પછી લવણ સમુદ્ર છે એનો 2 લાખ, અને એના પછી ના જે ધાતકી ખંડ આવ્યો એનો 4 લાખ, એટલે બે બાજુ 4-4 લાખ. આ રીતે એનું કર્યું. પછી હવે આવતીકાલે ફરીથી પુષ્કર દ્વીપમાં પૂર્વ અને પશ્ચિમમાં આવેલ મંદિર મેરુ અને વિદ્યુન્માલ એનું પૂજનનું આવશે. જેમ 10 લક્ષણ પર્વ પણ શાશ્વત પર્વ છે, એમ આ શાશ્વત પ્રતિમાના પૂજનનું પર્વ પણ કેવું છે, શાશ્વત છે. 10 લક્ષણ પર્વમાં હવે આવશે ને, 10 લક્ષણ પર્વ ક્યારે આવશે, ભાદરવા મહિને ઠેક ને, હમણાં આવશે, આટલું જલ્દી હમણાં નથી, હજી ભાદરવા મહિને ગયું ને 10 લક્ષણ. 10 લક્ષણ ક્યારે ગયું, ભાદરવા મહિનામાં ગયું ને, ભાદરવા નહી, હમણાં માઘ મહિનામાં ગયું. માઘ મહિનામાં 10 લક્ષણ છે, ફાગણમાં અષ્ટાનિકા છે, ફરીથી ચૈત્રમાં પર્વ બહુ ઉપરાપરી આવે ને, બહુ ઉપરાપરી આવે ને. જેમ બહારમાં એક એક સામાન્ય રાગને વશ કોની રાજ હોતા હોય, ફેસ્ટિવલ છે ને એને, એનું નામ પર્વ છે, ફેસ્ટિવલની રાજ હોતા હોય ને, જોબ કરતા એને કે ચલો કમસે કમ રજા મળશે, બીજાને હશે કઈ, રાગને વશ એ કાળની રાહ જોઈએ છે. તમે ભાવનાને વશ એમ ન થાય કે મારા જીવનમાં દરરોજ મારા માટે તો પર્વ છે, મારા માટે હરેક દિવસ શું છે, એક તીર્થંકરોના કલ્યાણક હો. જેમ 10 લક્ષણ પર્વમાં ડાયરેક્ટ કોની આપણે સાધના કરીએ છીએ, ચારિત્ર ધર્મની, એમ અહીંયા જ શાશ્વત પ્રતિમા દ્વારા પણ આપણે કોની આરાધના કરીએ છીએ, કે શાશ્વત પ્રતિમા જેમ છે હું પણ એક શાશ્વત તત્વ છું, હું એક ચૈતન્ય પ્રતિમા છું. શ્રીમદજી કહે ને ચૈતન્ય પ્રતિમા, આવી વિચાર આવે છે ક્યારેક, જેમ આજ પ્રતિમાજી કેવા હોય, કોઈ એની ભક્તિ પૂજા અને કોઈ કરે કે ન કરે, પ્રતિમામાં શું કઈ ન થાય, કારણ કે ન જ થાય ને, કારણ કે એ કેવા છે, અજીવ છે ને, અજીવ છે, એમાં કઈ પ્રતિમા, એમાં હું તો કેવો છું, ચૈતન્ય, જીવ તો જાગતો ચૈતન્ય છે ને. આવા પ્રશ્નો આપણને થાય પેલા પૂછવું, જીવ તો જાગતો ચૈતન્યમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય કે ચેતનતા અથવા ઉત્પન્ન, જો તું તને માનતો હો, ઓલામાં તો શું કે એ તો અજીવ છે, જળ છે, એમાં તો કઈ રાગદ્વેષ અરે તો તું ચૈતન્ય છો તો ચૈતન્ય તત્વમાં આ છેલ્લો બોલ જે આવે છે ને એમાં શું આવે છે? રાગ દ્વેષ હરક શોકના ભાવ એ તારો મૂળ સ્વભાવ નથી, પાણી શીતળતાથી ભરેલું છે એમાં ઉષ્ણતા એ એનો સ્વભાવ નથી, અને તો તું સ્વભાવની સમીપતામાં જો તો તને ઉષ્ણતા દેખાશે. શીતળતાની પ્રાપ્તિ કરવી હશે તો શીતળ સ્વભાવની સમીપ જવું પડશે. આપણે કોઈ દી ગુરુદેવજી એ પણ એક સરસ લીધું, નથી દુઃખ ક્યાં મારી પર્યાયમાં એ પણ ખબર નથી, આખી નજરમાં બહારમાં જ દેખાય. દુઃખ પણ ક્યાં છે? બહારમાં. સુખ પણ ક્યાં છે? બહારમાં. દુઃખ એ મારી અજ્ઞાન ભાવથી ઉત્પન્ન થયેલી એક સમયની પર્યાયમાં છે, અને સુખ મારા દ્રવ્ય સ્વભાવમાં નથી. યથાર્થપણે સ્વભાવનો તો સ્વીકાર નથી. પર્યાયમાં આ ખાસ છેલ્લા બોલમાં એટલા માટે ગુરુદેવ સેના ઉપર ખાસ લીધું હતું, મોહ કર્મના નિમિત્તે. કર્મના નિમિત્તે મોહ શબ્દ વાપરો તો કર્યો છે કોણે? પોતે કર્યો છે. કર્મ તો એમાં શું છે? નિમિત્ત છે. નૈમિત્તિક અવસ્થા કોણે ઉભી કરી છે? પોતે ઉભી. પર્યાયમાં દુઃખના સ્વીકાર પણ નથી, યથાર્થ કારણનો સ્વીકાર નથી, તો ઉપાય પણ ખોટો થવાનો. દુઃખ ક્યાં છે એ પણ ખબર નથી, એનું કારણ કોણ છે એ પણ ખબર નથી, તો દુઃખના નાશનો ઉપાય એટલે તો અનાદિકાળથી એ વિપરીત એ થઈ રહ્યો છે. તો એ પાંચે બોલમાં ફરીને ક્યાં લઈ જાય છે, શું સિદ્ધ કરતા જાય છે અને લઈ જાય છે ક્યાં? પાંચે બોલમાં પર્યાયના આવો વિભાવ અશુદ્ધતા વિકાર છે એવું સિદ્ધ કરાવતા જાય છે અને સ્વભાવની સમીપમાં લઈ જાય. આ આખી અનેકાંત પૂર્વક સમ્યક એકાંત તરફ આપણને લઈ જાય. એવું નથી કે પર્યાયમાં દુઃખ આકુળતા સંસાર કઈ ન હોત તો ધર્મ કરવાનો પ્રશ્ન કેમ રહે? બે રીતે છે. બે રીતે શું છે? અશુદ્ધતા સંસાર વિભાવ ન જ હોય તો ધર્મ કરવાનો પ્રશ્ન નથી, અને સ્વભાવમાં જો ન હોય તો ધર્મ કોને આશ્રય થશે? કારણ કે પર્યાયમાં તો શું છે? અશુદ્ધતા વિકાર છે અને પડદ્રવ્ય તો ભિન્ન છે, તો તને કોનો આશ્રય અવલંબન આધાર કોનો છે? એ સુંદર રીતે બે વાત આચાર્ય દેવે મૂળ ગાથામાં તો ખાલી શાની વાત લીધી છે? પાંચ ભાવ સ્વરૂપ આત્માને જે જાણે છે એનું નામ શુદ્ધ નહીં. અમૃતચંદ્ર આચાર્ય દેવે એમાં બે વાત કે ક્યાં છે અને ક્યાં તારે દ્રષ્ટિ લઈ જવાની. જેવી રીતે આવી શૈલીથી 72 ગાથામાં શું છે? 72 ગાથામાં શનિવાસ બધાને આવડે છે ગાથા તો લગભગ. અશુચિપણો વિપરીતતા એ આશ્રવો ના જાણીને, વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન. કોની વાત છે? કોની વાત છે? આશ્રવની વાત છે. આશ્રવના ત્રણ લક્ષણ ક્યાં આપ્યા? અશુચિપણું, વિપરીતતા અને દુઃખના. અને એની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય શું કાઢ્યું પાછું? એની વાત કરીને વાત કરી ભગવાન આત્મા તો ગુરુદેશન આપ છે ને મુખ્ય શબ્દ છે ને, અને હંમેશા 72 ગાથા કહેતા હોય છે. વાત આશ્રવની કરી અને અમૃતચંદ્રાચાર્ય દેવે આશ્રવ સાથે કોની વાત કાઢી? ભગવાન આત્માની. જેમ અહીંયા કોની વાત છે? ત્રિકાળી સ્વભાવ પાંચ ભાવ સ્વરૂપ એક ત્રિકાળી આત્મા એની વાત છે. અમૃતચંદ્રાચાર્ય વાત એની સાથે કાઢી પર્યાયમાં આવું છે. આખી વાત તને આશ્રવ દુઃખદાયક છે, અસૂચિ છે એવો સ્વીકાર ક્યારે થશે? સૂચિ સ્વભાવ આત્માનો સ્વીકાર થશે તો અસૂચિનો ખબર પડશે. પવિત્ર હું ભગવાન એટલા માટે તો ત્યાંથી વાત સાથે લીધી છે. કોઈ બે ઘઉંની જાત હશે તો ખબર પડશે ને સારી છે ખરાબ. એમ અહીંયા આપણને એ જ રીતે પોતાના સ્વભાવની વાત 14મી ગાથામાં કરે છે. સમ્યક દર્શનના વિષયની, સુધનયના વિષયની સાથે આચાર્યદેવ કહે છે પર્યાયમાં શું ભજી રહ્યું છે એ તો એકવાર જોતું, અને પર્યાયના પણ યથાર્થ જ્ઞાન કે સ્વભાવ સન્મુખ થશે તો થયા વગર રહેશે, નહીં તો સ્વભાવના જ્ઞાન વગર. જેમ પરનું જ્ઞાન ક્યારે થશે? આપણને પરનું જ્ઞાન તો છે, સ્વનું તો આત્માનું નથી, પણ પરનું નથી, પરનું નથી ખબર. ખબર છે આપણને આ રસ્તો શું છે, આ બધું કાળું લાલ પીળું શું છે બધી ખબર છે કે નહીં? ખાટો મીઠો ભેળો સબ રસની ખબર છે કે નહીં? સ્વના જ્ઞાન વગર પરનું જ્ઞાન નથી, પરમાં એકત્વ છે. શું છે પરનું? એ તો ક્ષોભસમ દાણ, એ તો એકેન્દ્રીને ખુલ્લેલું છે, એમાં કોઈ વિશેષતા નથી. પરનું પણ યથાર્થપણે જ્ઞાન ક્યારે થશે? સ્વનું જ્ઞાન થશે તો પરનું પરરૂપે, પરને ભિન્ન રૂપે એને યથાર્થ જ્ઞાન. નહીતર પરને કેવા રૂપે માની લે? એવું જ માનીએ છીએ, પરને સ્વરૂપે માનીએ. એવી જ રીતે સ્વભાવનું જ્ઞાન થશે તો કોનું જ્ઞાન થશે? યથાર્થપણે વિભાવનું. નહીતર વિભાવમાં એ સુખપણું પોતાપણું માયના વગર. અને એટલા માટે અહીંયા પાંચેય બોલમાં લીધું, સ્વભાવ ક્યારે પણ અભૂતાર્થ નહીં થાય. ઓલું તો છે, ભૂતાર્થ ને અભૂતાર્થ કોના માટે બે લીધું? પર્યાયને માટે, કે પર્યાયની સમીપ જોઈએ તો પર્યાયમાં હિનાધિકપણું થાય છે, અન્ય અન્ય ગતિ થાય છે, ગુણભેદ છે, મોહથી સંયુક્તપણું છે. એક શું છે? પર્યાયની સમીપ જોતા એ કહેવા છે ભૂતાર્થ. અને એકરૂપ સ્વભાવની સમીપ જોઈએ તો એ કહેવા છે. તો ભૂતાર્થ અભૂતાર્થ કોના માટેની વાત લીધી? અને સ્વભાવ જયારે બહિર્લક્ષમાં હોય, પર્યાય લક્ષમાં હોય, ત્યારે સ્વભાવ કેવો થઈ જાય? અભૂતાર્થ થઈ જાય. અને સ્વભાવ ક્યારે અભૂતાર્થ થતો નથી. સ્વભાવનું અવલંબન ક્યારે એક સમય પણ છોડવા યોગ્ય? એ આગળ તો આવશે, કળશ આવશે આશ્રવ અધિકારમાં. શુદ્ધ નહીં છોડે ક્યારે બંધ નહીં થાય. અને શુદ્ધ નહીં છોડે બંધ થયા વગર, ચલો જોઈ જ લઈએ શાસ્ત્ર સાથે છે તો. બસો બ્યાસી પાને છે, 123-22 નંબરનો શ્લોક, 122 નંબરનો શ્લોક, 282 પાને. હવે આ સર્વ કથનના તાત્પર્ય રૂપ એક શ્લોક કહે છે. મેળું શબ્દ આ શું છે? 122 નંબરનો શ્લોક શું છે? બહુ નાનો જ છે ખાલી. એ મધ્ય મંગળ કહેવાય. પ્રારંભિક મંગળ હોય, અંત મંગળ હોય, અને આ મધ્ય મંગળ. એક પ્રારંભ મંગળ કયો છે? પ્રારંભ નમઃ સમય સારા, એ પ્રારંભ છે. અને અંતિમ 278 નો શું છે? પૂતગલે સ્વયં શક્તિથી આ શાસ્ત્રની રચના કરી છે. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સુરીનું એમાં નિમિત્તપણું હતું. નિમિત્તો હતા, એ તો ના ના પાડી શકાય ને. સોમી ગાથા પ્રમાણે કીધું, અમે નિમિત્ત પણ નથી, એ અજ્ઞાનીના યોગ ઉપયોગ એમાં નિમિત્ત થાવ. અમે તો ક્યાં છીએ? સ્વરૂપ ગુપ્ત. એમાં અહીંયા મધ્ય મંગળમાં જો સુંદર એક તાત્પર્ય, તાત્પર્ય એટલે સારા ખાસ. શું સાર છે? અહીં આજ તાત્પર્ય છે કે આજ જેમ આવ્યું તો આચાર્ય શું કરતા જાય છે? વિસ્તાર પણ કરતા જાય, ટૂંકું પણ કરતા જાય. ગુરુદેવ બોલે ટૂંકાણમાં, એમ અહીંયા તાત્પર્ય ટૂંકાણમાં શું આપ્યું? શુદ્ધ નહીં ત્યાગવા યોગ્ય નથી. જે અહીં આવે ને, ક્યારે અભૂતાર થાય નહીં, એ સદાકાળ કેવું છે? ઉતાર. ખા માટે? કારણ કે તેના અત્યાગથી કદાચ બંધ થતો નહીં. એવું જ હોય, આત્મા ગ્રહણ કર્યો તો બંધ જ ન થાય. બંધ તો ક્યાં સુધી હોય? કર્મ ક્યાં સુધી? કર્મનો બંધ ક્યાં સુધી હોય? કેટલામ ગુણસ્થાન સુધી હોય? 13 ક્યાં? 14 સુધી હોય છે ને, અગાત્યજી બાકી છે ને. અને અહીંયા શું છે? ક્યાંથી કીધું બંધ નથી? ચોથી ગુણસ્થાને સ્વભાવની દ્રષ્ટિ માગ્યો કે બંધ નથી. અને ધ્યાન રાખજે, એના ત્યાગથી બંધ જ થાય છે. સ્વભાવને એક સમય પણ જો ચીકો તો સમજી લેજે, બંધ થયા વગર રહેશે નહીં. આખું આચાર્યદેવ આ શૈલીથી આખું આ શું છે? આ સમયસારની રચના છે આખી. એવી જ રીતે આખી જેમ આજે આવ્યું અગ્નિના નિમિત્તે આવ્યું તો ને અગ્નિનું નિમિત્ત અને પાણીનું પોતાનું ઉપાદાન નૈમિત્તિક અવસ્થા. તો એ જે વખતે અગ્નિના સંગે પાણી ઉષ્ણ છે એ જ વખતે પાણી એના સ્વભાવથી કેવું છે એ જ વખતે કે ઠારીએ ત્યારે હાથ નાખીને દેખાડજો મને ઉપર નીચે ક્યાંય પણ પૂરી જગ્યાએ હાથ ફેરવીને દેખાડજો. સ્વભાવ શીતળ છે ને એ જ હું કહું છું તો હાથ નાખો શીતળ ક્યાંક તો લાગવું જોઈએ કે નહીં ક્યાંક અતિ હિત અવસ્થા છે પણ સાથે સાથે ઠંડક પણ લાગવું જોઈએ ને. વર્તમાનમાં નથી સ્વભાવ તો શીતળ છે કે નહીં એ જ સમય છે કે નહીં એ જ પાણીમાં છે કે નહીં ફરીથી હા તો સ્વભાવની દ્રષ્ટિથી તમે હાથ નાખીને જોજો ને હાથ નાખજો ને સ્વભાવ દ્રષ્ટિ રાખજો. શું છે જીવનમાં બહુ સુંદર એના માટે આગળ જવું હોય તો 60 નંબરના શ્લોકમાં કહેશે તને આ હાથ એટલે સ્પર્શેન્દ્રિય છે સ્પર્શેન્દ્રિય દ્વારા પાણીના શીતળ સ્વભાવ સુધી પહોંચી શકીશ નહીં સ્વભાવ સુધી પહોંચવા માટે સ્વરૂપ ગ્રાહી જ્ઞાન જોશે. રાજમલજી એનો બહુ સુંદર અર્થ કર્યો છે. કયો શબ્દ ઉમેર્યો છે એમાં સ્વરૂપ ગ્રાહી. કોઈ કે જો એ જ સમય ગુજરાતી માં કે ફળફળતું પાણી હોય તે વખતે પણ પાણી કેવું છે ફળફળતું ખબર નહીં હોય આ એક બોઇલિંગ પોઈન્ટ ઉકળતું તો સામાન્ય બોઇલિંગ પોઈન્ટ વાળું અને એમાં તમે જો એમ કહો કે પાણી શીતળ છે હાથ નાખો. આજ આપણો પ્રયોગ વિપરીત છે. સ્વભાવ સુધી પહોંચવું છે અને ઇન્દ્રિયને સાથે રાખવી છે પહોંચી નહીં છે. ઇન્દ્રિય જ્ઞાન એ સંયોગ સુધી લઈ જશે પર સુધી લઈ જશે. તને તારા સ્વભાવ માટે ઇન્દ્રિય જ્ઞાન શું છે નિષ્ફળ છે નિર્થક છે. સ્વભાવ સુધી પહોંચવા માટે કયું જ્ઞાન જોશે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ ગ્રાહી જ્ઞાન. એ સુંદર રીતે વાત આપણને એ વિષય ચાલે છે. 5 બોલમાં આપણે થોડુંક કાલે શરૂઆત કરીએ વિષય લઈએ. પેલો કળશ પૂરો આપણે થયો હતો ફરીથી પેલા કળશમાં શેની વાત છે સમયસાર એટલે શુદ્ધાત્મા અને શુદ્ધાત્મા એટલે શક્તિરૂપ શુદ્ધાત્મા અને એક પ્રગટરૂપ શુદ્ધાત્મા. તો એ શક્તિરૂપ શુદ્ધાત્મા છે એના 4 બોલથી વર્ણન શરૂ કર્યું. એ કેવો છે પેલો ભાવાય છે. ભાવાય એટલે શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. તો આવી વસ્તુ તો બધી હોય છે. અહીંયા આત્માને કેવી રીતે જુદો પાડશો તો કે જેનો કેવો છે સ્વભાવ ચિત્ત સ્વભાવ ચૈતન્ય જેનો સ્વભાવ છે. આવા આત્માની પ્રાપ્તિ કેમ થાય કે સ્વાનુભૂત્યા ચકાસ્તે પોતાની અનુભૂતિથી જ ચૈતન્ય સ્વભાવી આત્માની પ્રાપ્તિ અનુભૂતિ થશે. તેનું ફળ શું આવે કે સર્વ ભાવાંતર પોતાથી અન્ય ભાવોને એ પોતે જાણજો. જોવું તેના માટે છે બીજા પાને એટલા માટે છેલ્લી 2 લાઈન પોત સર્વ ભાવાંતર ચિદનો પોતાથી જ અન્ય સર્વ જીવ અજીવ આવ્યા. પોતાથી અન્ય તો પોતાને જાણવાની ક્યારે વાત આવશે. અહીંયા તો પોતાથી અન્ય જીવને જાણવાની આવે કે ભાઈ સ્વાનુભૂતિમાં પોતાને જાણવાની વાત આવી ગઈ. હવે એના ફળમાં જ્યાં કેવળદાન થાય તો પોતાથી અન્ય પાછા શું છે સર્વ જીવ છે પછી બીજા અજીવ છે પછી ચરાચર એટલે શું જીવ અજીવ તો કરતા કયા ચર એટલે ચાલતા અને અચર એટલે સ્થિર. કારણ કે ચાલનારા કોણ છે માત્ર જીવ અને પૂતગલ જ છે. બાકીના 4 કેવા છે સ્થિર જ છે એ. અને એ રીતે પછી સાદી અનંત સ્થિર સિદ્ધ ભગવાન એ જુદી વાત પણ 4 દ્રવ્ય તો અનાદિ અનંત સ્થિર અચર છે. જીવ અને પૂતગલ ગતિ કરે તો તેનું નામ ચર. તો એવા જીવ અજીવ પેલા ન્યાથી ભેદ પાડ્યો પછી બીજો શેનાથી ભેદ પાડ્યો ચાલનારા અને નહીં ચાલનારા જેને બીજી ભાષામાં શું કહેવાય ક્રિયાવતી શક્તિ વાળા અને ક્રિયાવતી શક્તિ વગરના ભાવવતી શક્તિ વાળા એવા પદાર્થોને. હવે આટલા પદાર્થોને તો જાણે પણ એ બધા પદાર્થોને ભગવાન કેમ જાણતા હશે. થોડું લમસમ એવા કોક છે પદાર્થ ધર્મમાં એવા કઈ તો નહીં કેવા પાછા સર્વ ક્ષેત્ર જો દ્રવ્ય છે પૂરું સર્વાંગ અસ્તિત્વ, કારણ કે કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ કેવું હોય? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે પૂર્ણ છે. તો દ્રવ્યની વાત તો આવી ગઈ, જીવ અજીવ ચર અચર, એટલે દ્રવ્યનો ભાગ આવી ગયો. હવે કોણ લીધો? ક્ષેત્ર. જીવ હોય તો કેટલા પ્રદેશ? અસંખ્ય. કેટલા અસંખ્ય? લોક પ્રમાણ અસંખ્ય છે ને. જે રીતે જેટલા જીવના પ્રદેશ એટલા જ ધર્માસ્તિકાયના, એટલા જ અધર્માસ્તિકાયના, આગળ આગળ એટલા જ કાળદ્રવ્યની સંખ્યા અને એટલા જ લોકાકાશના પ્રદેશ. તો એ ક્ષેત્ર દરેકનું, આકાશ અનંત પ્રદેશી, પછી કાળ. કાળમાં શું લેશું આપણે? બુદ્ધ વર્તમાન અને એમાં ત્રણેય કાળ કોણ ટકે? ત્રણેય કાળ કોણ ટકે? છદ્રવ્યમાંથી બધા ટકે. કાળ પણ લેવાય છે અને કાળ એટલે શુદ્ધ અશુદ્ધ પર્યાય. જીવ અને પૂતગલમાં બેમાં જ માત્ર અશુદ્ધ પર્યાય થાય છે, બાકી ચારમાં તો કેમ શું કેમ એવું હશે? કોઈનો સંગ જ ના કરે, કોઈની સાથે સંબંધ ના, તો જીવ પોતે કેવો થાય છે? થોડો નહીં હોશિયાર છે એટલે બીજાને કરે. અહીંયા કે એ કાળ અને ક્ષેત્ર શું છે? સર્વ વિશેષણો સહિત. અહીંયા ભાવ આવી ગયો, પેલા દ્રવ્ય આવ્યા, પછી ક્ષેત્ર, પછી કાળ, અને સર્વ વિશેષણ એટલે એના ગુણો. એ ભાવ સહિત કેટલા સમયમાં? એક જ સમય લાગે, થોડો વધારે વાર લાગે? આપણે તો જાણતા જાણતા શું છે, વાર તો લાગે છે ને, થાકી લાગે છે ને, બધું બધું જાણી જાણે બધું શીખશું. તો ફરીથી આપણે જયારે જાણીએ ત્યારે બે વાત થાય છે ને, એક તો ટાઈમ વધારે લાગે છે અને બીજો શું લાગે છે? થાક નથી લાગતો? બધું બધું જાણવું આટલું કરવું થાક લાગે છે ને શેનો? અને આગળ હજી એક ગણા આપણા દેશમાં કહે ને, જાણવાનું દુઃખ છે નહીં, શાંતિથી બેઠા તેમાં કોઈ મરણના સમાચાર આવ્યા કે નુકસાની ના, તો શું છે? ફરીથી જાણવાનું સુખ છે કે દુઃખ છે? જાણવાનું જો દુઃખ હોત તો સૌથી દુઃખી આર્યન ને સિદ્ધ ભગવાન હોત અને એકેન્દ્રી સૌથી સુખી હોત. કારણ કે એકેન્દ્રીને કેટલું જ્ઞાન છે? એક અક્ષરના આનંદ ભાગે એક ઇન્દ્રિયનો. ફરીથી આ બધી કેટલી મિથ્યા ભ્રાંતિ આપણી પાસે પડી છે. જાણ્યાનું સુખ છે કે જાણ્યા સાથેની મમતા તને છે એનું દુઃખ છે? પણ ફરીથી ક્યારે બેને આપણે જુદા વિચારી જ નથી શકતા કે જ્ઞાનનું પણમન જુદું છે ને રાગનું પણમન જુદું છે. જે 23-24 પછી જ ગાથામાં આવે ને, હાથી શું કરે છે? કોને કરે છે? ત્રણ સાથે સરસ શબ્દ વાપરો, ત્રણ સાથે સુંદર આહાર શબ્દ વાપરો. ગોરસ નથી, જે ઘાસ ને જે એ બધું કેવું છે? ત્રણ છે. અને એની સાથે ચૂરમાના લાડુ ના આવે, શું છે? સુંદર આહાર. બેને શું કરે છે? ભેળસેળ કરીને ખાય છે. એને આચાર દેખે છે, આવા સ્વભાવને તું છોડ છોડ. બે વાર કીધું છે. હિરે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર કોને સંબોધે છે? મને ભગવાન કહે છે કે આવું કે છે? બે કહે છે કે આવો ભગવાન થઈને આવા તારા અભિપ્રાય છે? એમ અહીંયા આપણે ક્યારે પણ રાગ અને જ્ઞાનની ભિન્નતા કોઈ દી વિચારી શકતા જ નથી. તો એ અહીંયા આપણને કે એક સમયમાં, અરે જેનો જે સ્વભાવ એમાં બે ક્રમ કેમ પડે? અને ક્રમ પડે તો સમજી લેવું એ પૂર્ણ સ્વભાવ નથી. સ્વભાવ છે અને સ્વભાવ હોય કેવો હોય? પૂર્ણ જ હોય. અને પૂર્ણ હોય એમાં કાળનો ક્રમ કેમ હોય? તો એ વાત આપણને કરીને હવે એના ઉપરથી જયચંદજીએ સરસ એક દોરા બનાવ્યું, કવિત્વ બનાવ્યું આ આખા શ્લોક ઉપર. નમ સમય સારા સ્વાનુભૂતિ આખો છે ને, એના ઉપર એમને ક્યાં બનાવ્યું કવિત્વ? ક્યાં બનાવ્યું છે? જો સામેના જ પાને, ત્રીજા પાને છે. પ્રગટે નિજ અનુભવ કરે સત્તા ચેતન રૂપ. ચલો, પ્રગટે નિજ અનુભવ કરે, એના માટે શું હતો શબ્દ શ્લોકમાં? સ્વાનુભૂત્યા ચકાસ. સ્વાનુભૂત્યા ચકાસ એનું જ હિન્દી. પ્રગટે અનુભવ કરે સત્તા. સત્તા માટે મૂળમાં કયો શબ્દ હતો? ભાવાય. કાલ લીધો તો ભાવાયનો શું અર્થ લીધો છે? શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે. એક્ઝેક્ટ શબ્દ એક ભાવમાં ખ્યાલ આવશે, ખાલી હોવા પણ એટલે નહીં. ભાવા એટલે શું છે? અરે આટલો જ એક ભાવ બેસે છે કે મારું મૂળ હોવાપણું કેવું છે, તો પછી ફાફા શેને મારવાને. આજે જેને ખબર પડી કે ગળપણ સાકરમાં છે, તે કોને ગોતવા જશે? ગેડું ખાવું છે, ગળપણ સાકરમાં છે એવો જો સ્વીકાર થશે ક્યાં ગોતવા જશે? એમ ભાવાય મારી સત્તા એ કેવી છે? શુદ્ધ સત્તા સ્વરૂપ છે. તો કોને જોવે છે આપણે? શુદ્ધતા કે અશુદ્ધતા? તો એ અહીંયા કે સત્તા, અને પાછું સાથે કેવું છે? ચેતનરૂપ. શું એના માટે કયો શબ્દ હતો? ચિત સ્વભાવ. એક એક સાથે ટેલી, આ બધા જ ગુરુદેવ ટેલી કહેવાય છે આની સાથે. પછી આગળ સોજ્ઞાતા લખીને, એનાથી શું આવશે? સોજ્ઞાતા લખીને સર્વ ભાવાંતર છે. આવી ગયું સોજ્ઞાતા, જીવનું આવ્યું. પછી બીજા નમુ, નમુ નમઃ છે ને, નમુ નમઃ. સમયસાર, સમયસાર છે સહુ ભૂ. જયચંદજીને પણ આ એક સમયસારના અર્થ કરતા કેવો ભાવ? આ સમયસાર કેવો છે? બધા જીનવાણીમાં આપણા માટે તો અત્યારના કેના જેવો છે? રાજા જેવો છે. ચૈતન્ય રાજા તો છે, જીવ રાજા 17 અઢારમાં. આ શાસ્ત્રની પણ એમને કેટલી માહિતી, કેવું કેવું છે? જેને આપણે સમયસાર સ્તુતિમાં બોલીએ છીએ ને, શું બોલીએ છીએ? આવું કઈ સૌ ભૂપ જેવું કઈ બોલીએ છીએ નહીં, પણ હવે આખી બોલીએ તો એમાંથી વચ્ચે આવશે ને, વચ્ચેથી નહીં. ગ્રંથાધિરાજ તારામાં ભાવો, ગ્રંથાધિરાજ. તો એ રીતે મંગલાચરણ સુંદર કર્યું. હવે આ રીતે દેવને નમસ્કાર કર્યા, તો બીજા શ્લોકમાં હવે કોની વાત આવશે? જીનવાણી. અને જીનવાણીને નમસ્કાર માટે કયો શબ્દ વાપરશે અહીંયા? ભલે જેમ ઓલામાં આવું નમ સમય એવો શબ્દ નથી, પણ એના માટે મહિમા સૂચક શું માટે શબ્દ આવશે? જીનવાણી. નિત્યમેવ પ્રકાશતા. શું છે જીનવાણી પ્રત્યે કેવી ભાવના? કે હે જીનવાણી માતા, આ રીતે તમે વસ્તુ સ્વરૂપ સદાકાળ એ પ્રકાશિત કરો. જીનવાણી એને કેવું કહેવાય છે? નિત્ય બોધક. ગુરુવાણી કેવી હોય છે? તત્કાળ બોધક. અને જીનવાણી કેવી હોય છે? ક્યારે પણ, જેમ ત્રણ કાળમાં ત્રણ કાળને જાણનારા એવા તીર્થંકરનો વિરહ હોતો, એવી જ રીતે ત્રણ કાળમાં જીનેન્દ્ર દેવની સ્થાપનાનો પણ ક્યારે વિરહ નથી. એનું નામ અકૃત્રિમ જીન પ્રતિમા. અને એવી જ રીતે ત્રણ કાળમાં ત્રણ કાળનું યથાર્થ સ્વરૂપ બતાવનાર જીનવાણીનો પણ ક્યારે વિરહ ન હોય. ભલે કોઈ ક્ષેત્રમાં હશે, આપણા ક્ષેત્રમાં અત્યારના, પણ મહાવિદ્યમાં તો નિરંતર છે જ. અને એ જ વાણીને અનુરૂપ જીનવાણી તો અહીંયા પણ એ રીતે છે. એ જીનવાણી પણ કેવી છે? સદાકાળ છે, નિત્ય. તો એના માટે અહીંયા નિત્યમેવ પ્રકાશતામ એમ કરીને એનું કરે છે. એટલા માટે જો બીજા શ્લોકમાં સરસ્વતીને નમસ્કાર કરે છે. સરસ્વતી એટલે શું? સરસ્વતી એટલે ઓલી મોર, એનું વાહન હોય છે. એ તો જોયું હશે ને, ભણતા હતા ત્યારે તો હતું ને. પછી હાથમાં શું હોય છે? વીણા વગાડે છે, મોર એનું સિંહાસન એ છે ને. જૈનમાં હોય સરસ્વતીની? જૈનમાં હોય, જૈનમાં હોય. કેટલી હોય? એક જ હોય ને. જૈનમાં પણ છે અને ત્રણ છે, પ્રકાર બે છે, એક જ્ઞાનરૂપ અને એક વચનરૂપ. જ્ઞાનરૂપમાં કોણ છે? કેવળ જ્ઞાન અને એને અનુરૂપ અનુસાર જાણનાર ભાવશ્રુત જ્ઞાન. અને બીજું દ્રવ્યશ્રુત, એ વચનરૂપ છે, પેલું જ્ઞાનરૂપ. એ આપશે આ સરસ્વતી. સરસ્વતીની મૂર્તિ એટલે જે વસ્તુના યથાર્થ સ્વરૂપને દેખાડે છે. તો જ્ઞાન જાણે છે, વાણી કહે છે. બેમાં ફરક કેટલો જ છે? જ્ઞાન શું કરે છે? જાણે છે. અને વાણી કહે છે તો દેખાડે છે. તો બે રીતે એ બે ને જેવું. અને એટલા માટે શરૂઆત ક્યાંથી શરૂ કરી? શ્લોક 8માં. ચલો વાંચી એટલે ખબર. અનેકાંતમય મૂર્તિ. અનેકાંતમય મૂર્તિ એટલે પદાર્થ, એને જે બતાવે તેનું નામ સરસ્વતીની મૂર્તિ. તો અનેકાંતમય મૂર્તિ કોણ છે? અનેકાંતમય પદાર્થ, અનેકાંતમય વસ્તુ જગતમાં કોણ છે? છદ્રમાંથી કોણ કેટલા છે? 6-6 પૂતગલમાં હોય, ધર્માસ્તી અધર્માસ્તીમાં પણ અનેકાંત હોય, અનેકાંત ધર્મ હોય, ક્યાં એનામાં કેટલો ગુણ કેટલો છે? એનામાં એક જ ગુણ છે, ગતિ હેતુત્વ એનો એક ગુણ છે, તો વિશેષ એક જ ગુણ છે ને? સામાન્ય ગુણો ઘણા છે, વિશેષ ગુણ ઓછા છે. અરે ભાઈ, અલ્પ જ્ઞાનમાં અનંતતા નહોતું, ન કર ક્ષોભ જ્ઞાન અલ્પ હોય, એ પણ અનંત ગુણ. એક આટલા માટે તે સામાન્ય વ્યાખ્યા દ્રવ્યની જ કરે છે, ગુણોના સમૂહ ને એમાં નથી લેખું, પણ સમજી લેવું અનંત ગુણોના સમૂહ. ઇટ્સ એપ્લાય ટુ ઓલ, ભલે વર્ણન નથી. તો અનેકાનમય તો બધા જ પદાર્થો છે, અને અનેકાનમય પૂરા પદાર્થને બતાવનાર વાણી પણ એક સરસ્વતીની મૂર્તિ. અનેકાનમય મૂર્તિ કોણ છે? અનેકાનમય મૂર્તિ કોણ છે? પદાર્થ, કોઈ પણ પદાર્થ. અહીંયા આપણે આત્માની વાત, તો હું અને એને બતાવનાર સરસ્વતીની મૂર્તિ કોણ છે? જીનવાણી અથવા તો જ્ઞાન. અને જ્ઞાનમાં બે, કેવળ જ્ઞાન અને ભાવ સંજ્ઞા. તો અનેકાનમય મૂર્તિ એનો અર્થ, જેમાં અનેક, અનેકનો અર્થ અહીંયા શું લેવો? અનંત પણ લેવો અને આનંદ. અનેકાન શબ્દ છે ને, એમાં સંધિ વિચ્છેદ શું થાય? અનેક વત્તા અન, અને અનેકનો પાછો શું થાય? અન એક, અન એક, એક નહીં. અને એક નહીં એટલે એનો અર્થ શું થાય? એક નહીં એટલે એકથી વધારે, એટલે એકથી વધારે એટલે કેટલા? 2, 5, 7, 10, 2 થી લઈને અનંત સુધી થઈ શકે. એટલા માટે અનેકનો અર્થ બે લીધે, બે પણ લેવાય અને અનંત. હવે જો બે લઈએ તો અનેકાંત, અનેક એટલે બે લઈએ અને અંત એટલે ધર્મ, તો બે ધર્મ તેમાં ક્યાં લેવા? પરસ્પર વિરુદ્ધ લેવા. અનેકાંતમાં જો બે ધર્મ લેવા હોય તો કેવા લેવાના? પરસ્પર. એવું જોવું તો જો પાછળ ચોથા પાને છે, ચોથા પાને ભાવાર્થ છે ને એનો બીજો, કોઈ પ્રશ્ન કરે કે, એમાં ચોથી લાઈન, વસ્તુ વળી વસ્તુમાં એકપણું અનેકપણું મળે છે, નિત્યપણું અનિત્યપણું, ભેદપણું અભેદપણું, શુદ્ધપણું, જો આવી ગયા આ ક્યાં આવ્યા? પરસ્પર વિરુદ્ધ. એટલે અનેકાનો અર્થ જો બે ધર્મ લઈએ તો શું આવી ગયા? પરસ્પર. અને અનેક એટલે અનંત લેવા હોય તો એમાં ને એમાં છે કે અનંત ગુણો લઈ લો તમે, એવી રીતે અનંત ધર્મો પણ છે. એવી રીતે જેને અનંત ધર્મનું વર્ણન ક્યાંય નથી ને શાસ્ત્રમાં, અનંત ધર્મ તો નહીં, પણ એમાંથી એને કોઈ 47 શક્તિ એક ગુણરૂપ છે. અહીંયા આપણે કોની વાત છે? ધર્મોની, નહીંની વાત છે. એમાં ધર્મની ક્યાં વાત આવે? આપણે તો ધર્મનો પ્રશ્ન, અહીંયા જે 47 એ પણ ધર્મ છે, એની કોઈ ના નહીં, પણ એ ધર્મ કેવા છે? ગુણરૂપ ધર્મ છે, કે જેની પર્યાય પણ હોય. પણ જે ધર્મ લઈ, ફરીથી ગુણ અને ધર્મમાં શું ફરક છે? આમાં સરસ ભાવાર્થમાં, જે ધર્મને પર્યાય હોય એ ધર્મનું નામ ગુણ છે, અને જે ધર્મ છે એ માત્ર યોગ્યતારૂપ છે, જેની પછી પર્યાય ન હોય એનું નામ યોગ્યતારૂપના ધર્મ. જેમ નિત્ય અનિત્ય શું છે? ધર્મ છે, પાછી એની કોઈ પર્યાય હોય એમ નહીં. અસ્તિત્વ ગુણ છે એની પર્યાય છે, પણ નિત્ય ધર્મ છે એની પર્યાય ન હોય. તો એ રીતે ફરક છે. તો દરેક ગુણ તો ધર્મ છે, પણ દરેક ધર્મ કાંઈ ગુણ, તો એમાં પરસ્પર વિરુદ્ધ, એમાં જે નામ આપણે વાંચ્યા એ 47 નહીં છે, એ 47 ધર્મ જ છે. કારણ કે નહીં કોને ગ્રહણ કરે? એક એક ધર્મને. એટલે 47 જે નહીં છે એ પણ કોનું વર્ણન છે? 47 ધર્મનું છે. તો એ રીતે, તો અહીંયા ફરીથી બે વાત પહેલી લીધી આપણે. પહેલું શું લીધું? અનેકાનમય મૂર્તિ કોણ છે? અનેકાનમય મૂર્તિ કોણ છે? બધા પદાર્થો, અહીંયા આપણે આત્મા બધા પદાર્થો. અને સરસ્વતીની મૂર્તિ કોણ છે? જ્ઞાનરૂપ, જેમાં કેવળ જ્ઞાન અને ભાવશ્રુત જ્ઞાન, અને એક વચનરૂપ, જેમાં દ્રવ્યશ્રુત જીનવાણી. તો એ આવા અનેકાન મૂર્તિ પદાર્થને જે બતાવે, એમાં જાણે અને કહે બે વાત લઈ, એનું નામ શું કહેવાય? સરસ્વતીની મૂર્તિ. અને આવી સરસ્વતી મૂર્તિ જીનવાણીને એમાં સાથે ભાવ સૃજનારને કેવળ ના એને અહીંયા નમસ્કાર આચાર્ય દેવ કરે. તો એ અનેકાંત એટલે અનેક ધર્મ એવું જે જ્ઞાન તથા વચન આવી કે બે મય મૂર્તિ બે આવી ફરીથી અનેકાંતમય કોણ આવ્યો પદાર્થ. કોઈ પ્રશ્ન કરે એવા કોઈ ન હોય, બધા એક કરતા પદાર્થમાં એક ધર્મ વધારે હોય એવું કઈ જરૂરી નહીં ને. કોઈ પદાર્થમાં એક જ ધર્મ હોય એમાં શું કેમ નહીં? હા ના, કોઈ પણ પદાર્થ એ જો નિત્ય છે તો એનો અર્થ શું થયો? અનિત્ય પણ છે. નિત્ય છે તો એટલે અનિત્ય આવે ભાઈ? નિત્યમાં નિત્ય જ આવે, અનિત્ય પણ ના આવે. અરે કોઈ પણ પદાર્થ એના ગુણ સ્વભાવથી નિત્ય હોવા છતાં પલટવું એ પણ એનો સ્વભાવ છે, તો પર્યાય અપેક્ષા એ અનિત્ય પણ છે. વસ્તુ ટકવી ને બદલવું એ બે ધર્મ, નહીતર તો વિવિધતા ક્યાંય દેખાય જ નહીં. પણ જગતની અંદર આપણને શું દેખાય છે? એકપણું કે અનેકપણું, ટકવાપણું કે પલટવાપણું, બંને દેખાય. કારણ કે ત્યારે તો વસ્તુનો એ બે ધર્મો છે. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટા. અહીંયા ધર્મ એટલે સમ્યક દર્શનના ધર્મ એ નહીં, ધર્મ એટલે ધારી રાખેલો ભાવ. હા ધર્માસ્તિકાય કેમ? એ દ્રવ્યમાં ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય રૂપે છે, બીજા રૂપે નથી. અસ્તિ નાસ્તિ ભાઈ છે, ધર્માસ્તિકાય છે, જડ રૂપે છે, ચેતન રૂપે નથી. આવી ગયા બે ધર્મ, જડત્વ ધર્મ છે ને અચેતન ધર્મ છે. કોઈ પણ પદાર્થને એક જો તમે સિદ્ધ કરશો તો પોતાથી છે ને બીજાથી નથી, મિનિમમ બે અસ્થિ નાસ્તિ તો આવ્યા વગર રહેશે નહીં. તો આ રીતે દરેક પદાર્થ કેવા છે? અનેકાનમય મૂર્તિ છે. અને આવા અનેકાનમય મૂર્તિને જે દેખાડનારે છે એ વાણીને કેવી કહેવાય? સરસ્વતીની મૂર્તિ. એ ચાહેશો કેવા રૂપે હો? જ્ઞાન રૂપે હો કે વચન. તેમાં આવ્યો શબ્દ કે જે જ્ઞાન તથા વચન તે મૂર્તિ તે સદાય પ્રકાશ રૂપ રહો. આવું નાવું વસ્તુ સ્વરૂપ છે ને જીનવાણી સદાય કહ્યા કરો એવી ભાવનાથી એનું બહુમાન કરીને અહીંયા નમસ્કાર કર્યા. હવે કેવી છે તે મૂર્તિ? કઈ મૂર્તિ આ લેવી છે? કઈ મૂર્તિ લેવી છે? અહીંયા મૂર્તિ, પહેલી મૂર્તિ એટલે અનેકાનમય, અને એને દેખાડશે છેલ્લે આવશે. પેલું તો અનેકાનમય મૂર્તિ કીધી ને, તો પેલા અહીંયા કોને સિદ્ધ કરશે? અનેકાનમય મૂર્તિ જે પદાર્થ એની વાત કરશે. અને આવા પદાર્થને મૂર્તિ અવલોકન કરે. જો છેલ્લો શબ્દ આવશે મૂર્તિ, તો એ મૂર્તિ આવી એટલે સરસ્વતીની મૂર્તિ આવ્યું. પણ શ્લોકમાંથી મળે તો છે કે નહીં? પેલી શું આવ્યું? કેવી છે તે મૂર્તિ એટલે કોની વાત લેવી છે અહીંયા? અનેકાનમય મૂર્તિ, દરેક પદાર્થ છે છદ્રવ્ય કેવા છે. અને આવી મૂર્તિને, અનેકાનમય મૂર્તિને જે અવલોકન કરે એટલે બતાડે તેનું નામ શું કહેવાય? સરસ્વતીની મૂર્તિ. તો હવે પદાર્થ, દરેક પદાર્થ કેવા છે? જે અનંત ધર્મ વાળો છે. કોણ? દરેક પદાર્થ. હું પણ. ક્યારે એની કેમ મહત્તા નથી આવતી? કોઈ કરોડ કમાણો, કરોડ તો હવે નાનો ફિગર કહેવાય ને, હવે બધું તો વધારે મીંડા ઉમર મીંડા જ ઉમેરવાના છે, મીંડા જ કરવાના છે, બીજું કઈ નથી. એકડા તો આવડતા જ નથી, હવે સેના વધારતા જઈએ છે, મીંડા જ વધારતા જઈએ છે. તો પણ સેમાં રહેશું આપણે? મર્યાદામાં, સંખ્યામાં. અરે તને બેહદતા દેખાડે ત્યાં કેમ? તૃષ્ણાથી સંયોગની બેહદતા જોઈએ છે, પણ અંદર ભાવનાથી સ્વભાવની બેહદતા નથી ઓળખતી. તૃષ્ણાથી શું જોવે છે? કોની બેહદતા જોઈએ? એ તો મળવાની નથી કોઈને. ઉત્કૃષ્ટ પુનવાળાની પણ સંયોગની મર્યાદા છે. ચક્રવર્તી હશે તો પણ છ ખંડ છે, 96 કરોડ પાય, બધી મર્યાદામાં છે. પણ તૃષ્ણાને વશ મર્યાદા વાળા સંયોગની બેહતા ઈચ્છે છે, અને સ્વભાવની તો કોઈ ભાવના જ નથી. સ્વભાવ પ્રાપ્તિની વિકલ્પાત્મક ભાવના પણ નથી, અને એની બેહતા એને ક્યાં? અરે મર્યાદામાં રહીને અનંત કાળનું દુઃખ ભોગવીએ છે. મર્યાદિત સંયોગની મમતા બેહદ છે, અને એટલા માટે બેહદ દુઃખ ભોગવીએ. સંયોગની મર્યાદા છે પણ તૃષ્ણા બેહદ છે, તો બેહદ દુઃખ ભોગવીએ. અરે કમસે કમ એક સ્વભાવની બેહદતા નો તો વિચાર કરજે, હું અનંતતાથી ભરેલો છું. ચલો એનાથી શું આપણને એક બળ શું મળશે? આપણને હું કહ્યું ને ગુજરાતીમાં એક બળ શું મળશે? હું એવા અનંત સ્વભાવ સામર્થ્ય ભરેલો છું કે ભલે અનંત સંયોગો આવે, અનંત કર્મોના પાપના ઉદય આવે, મારા સ્વભાવમાં કાંઈ બગાડી શકે એવું. ઘણા આવે ને, બહુ કર્મ આકરા આવશે ને, ખબર પડશે તને. અરે એ આવશે એની સામે બેહદ મારામાં સામર્થ ભરેલું, શું કામ કોઈ નથી ડરું છે. આજ બધી દુઃખની વાત ગુરુદેવ છે, કીધું સાતમી નરકનું દુઃખ કહેતા એને દુઃખ લાગે છે. દુઃખ સંયોગનું નથી તે વખતની. આ એક બહુ સિમ્પલ સુખ દુઃખની વ્યાખ્યા વિચારવી. પ્રતિકૂળતા એ દુઃખ છે કે આકૂળતા એ દુઃખ છે? આ બે મોટા આંતરા પાડવાની જરૂર છે. આપણે ક્યાં માનીને બેઠા છીએ? આપણને પ્રતિકૂળતાનો ભય છે, પણ આકૂળતાનો ક્યારેય ભય? અને આકૂળતા ક્યારે હોય છે? અનુકૂળતા વખતે કે પ્રતિકૂળતા વખતે? અનુકૂળતા વખતે તો ન હોય આકૂળતા, ત્યારે છે ને આકૂળતા. બધું હશે આમ આમ, એટલી બધી આમ માગે, શું ભયો ભયો થાય, આમ પાણી માગે તો શું હાજર થઈ જાય નહી? બેડ ડેસ્કમાં કાઢી રાખ્યા હોય, પાછા વ્યાજ સહિત પાછો આપવા આવે તો કેટલું આમ એમાં આકૂળતા થાય. બેડ બધું તમને ના કે બેડ ડેસ્ક તો ખબર બધું હોય ને, જેને માંડવાળ કરી નાખ્યું હોય પાછા કેવું વ્યાજ સહિત સામેથી આપવા આવે ત્યારે આકૃતા થાય કે ના થાય? ન થાય ને, અનુભવથી કે અનુશાસ્ત્રથી નહીં. જીવનમાં બહુ જ વિચારવા જેવું છે. હજી ક્યારેક ક્યારેક કહું છું, દ્વેષની આકૃતા લાગી છે, રાગની આકૃતા ક્યારેય નથી. એ તે દ્વેષ ગુસ્સો હોય પણ ઘણી વાર ગમે, એની ઉપર એવો ગુસ્સો કર્યો સીધો થઈ ગયો. દ્વેષની પણ ક્યારેક આકૃતા આપણને લાગતી નથી, તો રાગની આકૃતા ક્યારે લાગશે? અને રાગમાં પણ આકૃતા નથી લાગતી તો અનાકૂળ સ્વભાવ સુધી ક્યારે પહોંચશે? અહીંયા તો આખું ગુણ ગુણીના ભેદથી આપણને અહીંયા રહિત થવાની વાત કરે. આવા કોઈ સ્થૂળ રાગ દ્વેષના પરિણામની નહીં. ક્યાં સુધી આપણને લઈ ગયા? ચૌદમી ગાથામાં ગુણ ગુણીના ભેદની પણ રહિત થવાની આપણને વાત કરે. અરે એક સ્વભાવની બેહદતાનો જેને સ્વીકાર આવશે, એ મર્યાદિત સંયોગની તૃષ્ણા છૂટા વગર રહેશે નહીં. તો અહીંયા ફરીથી શું શબ્દ એટલા માટે વાપરો છે? કેવો છું હું? અનેકાનમય મૂર્તિ કેવો છું? કે જે અનંત ધર્મ વાળો છે. મારામાં સામર્થ્ય કેટલું છે? અનંત છે, બેહદ છે. કોનામાં? ક્યારે? પામર છું કે પ્રભુ છું? છે ને યોગસારમાં ગુરુદેશી કે પ્રભુપણું શિકારે પામરપણું ઉભું રહેશે નહીં, અને પામરપણું શિકારે પ્રભુપણું ક્યારે પ્રગટ નહીં થાય. બોલ તારે શું? એવા શબ્દો બોલ તારે એમ કે ને છેલ્લે કોઈને અલ્ટિમેટ તે શું નક્કી કર્યું? પામરપણું સ્વીકારવું કે પ્રભુપણું? પ્રભુપણું શિકારે પામરપણું ઉભું રહેશે નહીં, અને પામરપણે શિકારે પામરપણું કોઈ દી જવાનું નથી. તો જે અનંત ધર્મ, એક વાત હવે આ સ્વભાવની વાત કરી. હવે પર્યાયમાં શું થાય? જે પરદ્રવ્યથી ને પરદ્રવ્યના ગુણ પર્યાય ભિન્ન, એનાથી તો સર્વતા ભિન્ન, અને પરદ્રવ્યના નિમિત્તે તથા પોતાના વિકારોથી કચંચિત ભિન્ન એકાકાર છે. આ પર્યાયમાં પરદ્રવ્ય તો ભિન્ન છે, ત્રણ વાત આવી ગઈ. પરદ્રવ્યથી કેવો છું? સર્વથા ભિન્ન. રાગાદિ ભાવથી કેવો છું? કથંચિત ભિન્ન એકાકાર. અને મારા સ્વભાવથી તો સર્વથા. આવા પોતાના સ્વભાવને, પર્યાયના વિભાવને અને એમાં નિમિત્ત રૂપ પરદ્રવ્યોને જે દેખાડે છે એ સરસ્વતીની મૂર્તિ છે. એનો વિસ્તાર છે.
સહજાનંદી શોધ સ્વરૂપી અવિનાશે હું આત્મસ્વરૂપ, સહજાનંદી શોધ સ્વરૂપી.